શ્રી ગણેશને નમું છું, સદગુરુને નમું છું, તમને ત્રણ નેત્ર હોવાથી તમે ત્રંબક છો, બ્રહ્મરૂપ ગિરી પર તમારો નિવાસ છે, તમે ત્રિગુણરૂપ ત્રિપુરનો ભેદ કરનાર અને કામના શત્રુ શિવ છો, તમારું અનહત રૂપ ડમરુ વેદના ત્રણ કાંડ રૂપે સદા ગરજે છે, તમારા હાથમાંનો ખટવાંગ અનંગ સહ અને અંગને ભસ્મ કરી વિષય વાસના સહ ભાવને બારી જીવના જીવનો ભંગ કરી એને મારો અંગ સંગ કરાવે એ શિવરૂપ કરે છે. ચૈતન્ય ગંગા તમારી પાસેથી વહી જગતનો ઉદ્ધાર કરે છે. જ્ઞાનરૂપ ચંદ્ર તમારા કપાળમાં પ્રકાશે છે, તેથી તમને ચંદ્રશેખર કહે છે. તમારા દર્શનથી જીવભાવ ભગવાન અને ત્રિગુણી ત્રિપુટી લય પામે છે અને સ્વ આનંદ સાથે ભેટ થાય છે. 11મો સ્કંદ તે સ્વ આનંદના ઉદ્ગાર અને સારરૂપ છે. તેમાં 18મો અધ્યાય સ્વ આનંદના નિરૂપણમાં અતિ ગહન છે. શ્રી ભગવાન કહે છે, વેદશાસ્ત્રના યથાર્થ અર્થ જાણનારને શ્રવણ મનન અને અભ્યાસથી બ્રહ્મ સાક્ષાત્કાર થાય છે. ત્યારે દોરડીમાંની સર્પ બુદ્ધિ સર્પને માર્યા સિવાય જાય છે, તેમ તેનો ભવભ્રમ સહજ જાય છે. પ્રકૃતિ તથા પુરુષના ખેલરૂપ જગતને નટના ખેલ જેવો તે અનુભવે છે. ભીંત પરના જુદા જુદા ચિત્ર ભીંતરૂપ જ છે, તેમ સર્વ ચરાચરને એકરૂપે તે જુએ છે. સ્વપ્નના કર્મ જાગ્રતમાં બંધન કરતા નથી, તેમ તેને પોતાના કર્મ બંધન કરતા નથી. વિષયના ભોગ સિવાય તે સ્વ આનંદથી પૂર્ણ હોય છે. આવો અનુભવ જેને નથી તેનું જ્ઞાન માત્ર શાબ્દિક છે અથવા અનુમાનથી થયેલું છે. અનુભવીને અપરોક્ષ સાક્ષાત્કાર થયો છે, તેને અનુમાનની આવશ્યકતા નથી. સૂર્યોદય થતાં ચંદ્ર અને તારાનું તેજ રહેતું નથી અને હનુમાનને જોઈ નવચંડી ભાગે છે, તેમ તે જ્ઞાનના સાધન અને વૃત્તિરૂપ જ્ઞાન બંનેનો સહજ ત્યાગ કરે છે. તે ધ્યાન જ્ઞાન વગેરેને માઇક જ જાણે છે. હે ઉદ્ધવ, હું સ્વતઃ સિદ્ધ પરમાત્મા અદ્વૈત સ્થિતિ અનુભવનારને અતિ પ્રિય છું. તે પ્રીતિનું લક્ષણ સાંભળ. સ્વર્ગ મોક્ષ સ્વધર્મ સાધન અર્થ સ્વાર્થ અને પરમાર્થ વગેરે સર્વ જ્ઞાનીને મન મારી પ્રાપ્તિમાંથી સમાયેલા છે. મારા વિના તેઓ બીજું કશું જાણતા નથી, તેથી તે મારા આદ અનંત અને અવ્યય આત્મસુખને પ્રાપ્ત થાય છે. હું પુરુષોત્તમ જ્ઞાનીને મન સર્વસ્વ છું, મને પણ તેઓ તેટલા જ પ્રિય હોય છે. રસોઈ કરી સ્વાદ ન લે ત્યાં સુધી રસોઈના સ્વાદનું જ્ઞાન છે. સ્વાદ લીધા પછી એનું વિજ્ઞાન પ્રાપ્ત થાય છે. ગુરુશાસ્ત્રના શ્રવણથી થયેલો નિશ્ચય તે જ્ઞાન છે અને તેનો અનુભવ તે વિજ્ઞાન છે. તેમ મારા જ્ઞાન અને વિજ્ઞાન સંપન્નને જ મારા શ્રેષ્ઠ પદની પ્રાપ્તિ છે. મારું વાસ્તવિક સ્વરૂપ જાણનાર જ્ઞાની મને અત્યંત પ્રિય છે. સંસારનો વા તેને ન લાગે તેટલા માટે હું તેની ચારેય બાજુએ રહી એનું રક્ષણ કરું છું. જ્ઞાનના એક અંશથી જે પવિત્રતા પ્રાપ્ત થાય છે તે પંચાગ્નિ સાથે કરેલા તપ તીર્થ જપ દાન વગેરેથી પણ પ્રાપ્ત થતી નથી. જ્ઞાનનો મહિમા ઘણો મોટો છે. જ્ઞાનનિષ્ઠથી અર્ધ ક્ષણમાં જે પવિત્રપણું પ્રાપ્ત થાય છે તે તપાદી સાધનાને યોગે કલ્પાંતે પણ મળતું નથી. તેથી મારા પવિત્ર જ્ઞાનથી યુક્ત થઈ મુખ્યત્વે મારું ભજન કરવું. હે ઉદ્ધવ, જીવ અને પરમાત્માને એક જાણવા તે જ્ઞાન છે, અને ઐક્ય ભાવે પરમાત્માનું સુખ ભોગવવું તે વિજ્ઞાન છે. જીવ અને પરમાત્માનું ઐક્ય સમજ્યા પછી તે અનુભવી જ્ઞાન તથા વિજ્ઞાનથી સંપન્ન થયો છું તે અહોરાત્ર જાગૃત સ્વપ્ન અને સુષુપ્તિમાં મારું ભજન કરે છે તે સર્વત્ર મને દેખે છે. મારા સિવાય કંઈ ન દેખવું તે મારી અનન્ય ભક્તિ અને શુદ્ધ ભજન છે. એનું જ નામ શુદ્ધ ભક્તિ છે. આ જ માર્ગે મોટા મોટા મુનીશ્વર મને આવીને મળ્યા છે. જ્ઞાન અને વિજ્ઞાનથી સંપન્ન જે છે તે હૃદય ભુવનમાં વિકલ્પરૂપ ભૂમિને ખોદી શ્રદ્ધારૂપી પાર બાંધી સમ દમ તથા વિરક્તિરૂપ કુંડ કરે છે, અને ગુરુમંત્રથી ક્ષર તથા અક્ષરરૂપ અરણીનું દડ મંથન કરી સૂક્ષ્મ અગ્નિ સિદ્ધ કરે છે. તેમાં રજ તથા તમથી મિશ્રિત સત્વરૂપ ધૃતની વૈરાગ્યરૂપ સ્ત્રવ અથવા યજ્ઞપાત્રથી આહુતિ આપે છે. વિદ્યારૂપ શસ્ત્રથી સંકલ્પરૂપ પશુને મારી યજ્ઞપતિ શ્રી અનંતને તૃપ્ત કરે છે. જીવભાવની આહુતિ આપી પૂર્ણાહુતિ કરે છે, અને યજ્ઞના ભોક્તા શ્રી નરનારાયણને પ્રસન્ન કરે છે. મુનિજન એ પ્રમાણે યજ્ઞ કરી જન્મ મરણને ટાળી મારી પ્રાપ્તિ કરે છે. હે ઉદ્ધવ, તારા જન્મ સ્થિતિ અને મૃત્યુરૂપ ત્રણ વિકારની અધિષ્ઠાત્રી માયા છે. માયાના સમસ્ત ગુણ તથા કાર્યને લીધે તારી દેહ ક્રિયા છે, અને તે સર્વે તારો આશ્રય લઈ પોતાનું કાર્ય સિદ્ધ કરે છે. તારે લીધે જ તે ચપલ થયા છે. તે સર્વનો ચિદાત્મા તું છે. મારી સત્તાથી ગુણ તથા કર્મને ગતિ પ્રાપ્ત થાય છે, અને તેથી મૃગજળ સમાન પ્રપંચનું ભાન થાય છે. જન્મ મરણથી તું પર છે, ત્રિગુણાતીત છે, અલિપ્ત છે, અને તત્વદ્રષ્ટિએ જોતા તું એક સર્વત્ર છે. આદિ અને અંતમાં પ્રપંચ નથી. મધ્યમાં જે કંઈ આભાસ થાય છે તે માયાના લીધે છે, તેથી મિથ્યા છે. હે ઉદ્ધવ, વેદશાસ્ત્રને સંમત એવું આ વિદ્યાના વિધાન બિલકુલ સાચું છે એમ તો સમજ. પ્રપંચનું આદિ પરબ્રહ્મ છે, અને અંતમાં પણ તે જ પરબ્રહ્મ છે. મધ્યમાં એટલે પ્રપંચની સ્થિતિકાળમાં જે દેખાય છે તે પણ બ્રહ્મા જ છે. ભ્રાંતિથી તે ભાવરૂપ દેખાય છે. સૂર્યોદય થતાં પહેલાં અને સૂર્યાસ્ત થયા પછી મૃગજળ દેખાતો નથી. મધ્યમાં તે દેખાય છે, પણ તેમાં જળનું ટીપું પણ હોતું નથી. પ્રપંચની ભાંગફોડમાં જન્મ મરણ છે તે તને નથી. તું નિર્ગુણ, નિસંગ, નિર્વિકાર, અજ, અવ્યય, અક્ષર, અનંત અને અપરંપાર બ્રહ્મા છે. આ સાંભળી ઉદ્ધવનું અંતર આનંદથી ઉભરાઈ ગયું, અને તેણે શ્રીકૃષ્ણના ચરણોને વંદન કર્યા. ઉદ્ધવ કહે છે, હે વિશ્વંભર, જેનાથી બ્રહ્માનો સાક્ષાત્કાર થાય છે તે જ્ઞાનનો નિશ્ચય મને કરાવો, કારણ કે જ્ઞાન સિવાય વૈરાગ્ય અંધ છે. વૈરાગ્ય સિવાય જ્ઞાન પાંગરું છે. હૃદયમાં વિવેક અને વૈરાગ્ય બેનો પ્રવેશ થાય ત્યારે વિષય વાસના ટરી જીવ સોહમ ભાવે વર્તે છે. વિજ્ઞાન જ્ઞાનને ભેટતું નથી ત્યાં સુધી જીવભાવ જતો નથી, તેથી વિજ્ઞાનનું નિરૂપણ કરો. અસંભવના રૂપ દોષ જેમાં નથી તે શુદ્ધ જ્ઞાન છે, અને જેમાં વિપરીત ભાવના નથી તેને વિદ્વાનો વિપુલ જ્ઞાન કહે છે. એવા શુદ્ધ અને વિપુલ જ્ઞાનયુક્ત આપની ભક્તિનું નિરૂપણ કરો. હે કૃપાળુ શ્રી ભગવાન, જ્ઞાન વિજ્ઞાન વૈરાગ્ય અને તમારી સનાતન ભગવદ્ ભક્તિ મને કહો. ત્રિવિધ તાપનો ક્ષય થાય અને અનાયસે મુક્તિ મળે એવો માર્ગ બતાવો. ત્રિવિધ તાપથી તપેલા, કામ તથા ક્રોધથી જર્જરિત થયેલા, આશા અને તૃષ્ણાથી ભરેલા કે જન્મ મરણથી ત્રાસેલા જનથી અતિ ઘોર સંસાર માર્ગ દુઃખથી સંસાર માર્ગ દુઃખથી પણ કપાતો નથી. તેથી જે શ્રમિત થયા છે તેને માટે હરિના પાદરૂપ કમળનો શીતળ આશ્રય સિવાય બીજો ઉપાય નથી. છત્રી એક તાપનું નિવારણ કરે છે, પણ આપના ચરણરૂપ છત્ર ત્રણેય તાપને ટાળે છે. સ્નેહથી વેરભાવથી કે ગમે તે ભાવથી આપને ભજે છે તે સર્વને આપનું પદ પ્રાપ્ત થાય છે. તમે સર્વને સ્વ આનંદ બોધ આપનારા છો. અગ્નિમાં જે વસ્તુનો હોમ કરીએ તે વસ્તુ અગ્નિ પોતા સાથે એકરૂપ કરી નાખે છે, અને અકસ્માત કંઈ અગ્નિમાં પડે તો તેની પણ તે જ સ્થિતિ થાય છે. આ રીતે હે ગોવિંદ, જેમનો તમારી સાથે જુદા જુદા હેતુથી સંબંધ આવે છે તે સર્વની સંસાર બાધા દૂર કરી તું તેમને સમત્વ ભાવે આત્મપદને પહોંચાડે છે. આવી તમારી અગાધ ઉદારતા છે. સંસારરૂપ ગુફામાં, ગૃહરૂપ ઊંડા કૂવામાં, કારરૂપ સર્પના ડંખના વિષથી વ્યાપ્ત થયેલા હોવા છતાં અભિમાનથી ભૂલાવામાં પડી વિષયની ઈચ્છા કરનારા જન, વિષરૂપ વિષયને અમૃત સમજનાર અને પરમાર્થરૂપ અમૃતને વિષ માનનાર દુઃખમાં ડૂબેલા જનનો ઉદ્ધાર કરવા તમારી કૃપા સિવાય બીજું સાધન મને સમજાતું નથી. તેથી કૃપા કરી તેમનો ઉદ્ધાર કરવાનો માર્ગ દેખાડો. હે કૃપાળુ, હે અનંત, હે સ્વામી, તમારી કથારૂપ અમૃતના ટીપામાંથી ટીપા માત્રમાંથી ભવરૂપ સર્પનું વિષ ઉતરે છે. તમારી કૃપા સિવાય કોટી સાધન વ્યર્થ છે. શ્રી ભગવાન કહે છે, હે ઉદ્ધવ, આ જ પ્રશ્ન યુધિષ્ઠિરે સર્પંજર પર સૂતેલા ભીષ્મ પિતામાને પૂછ્યો હતો. તે ધર્મરાજાની કેટલી મહત્તા હતી! સત્યવાદી, શત્રુરહિત અને દુર્વાસા ઋષિના મંત્રથી જન્મ પામેલા ધર્મરાજાને દુર્યોધન પાંડવોનું નિકંદન કરવા વ્રજ્ર દેહ કરવાનો મર્મ પૂછે છે, ત્યારે પણ અસત્ય વચન બોલતા નથી એવા પરમ પવિત્ર રાજાએ મહાવીર ભીષ્મને આદરથી આ જ પ્રશ્ન પૂછ્યો હતો. ભીષ્મ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. તેમણે ધનુર્વિદ્યાના ગુરુ પરશુરામને જીત્યા. પરશુરામે તેથી પ્રસન્ન થઈ તેમને પોતાના જેવું અખંડ બ્રહ્મચાર્ય આપ્યું. તેમણે પોતાના પિતા સંતનુને પ્રસન્ન કરવા પોતાનું તારુણ્ય આપ્યું હતું. તેથી પિતાએ તેમને આશીર્વાદ આપ્યો હતો કે વૃદ્ધાવસ્થામાં પણ તેમની શક્તિ કાયમ રહેશે. એવા પ્રતાપી ભીષ્મ દેહનો ત્યાગ કરવા સર્પંજર પર સૂતા હતા. તેમની પાસે જઈ યુધિષ્ઠિરે અમારા સૌની દેખતા જ આ પ્રશ્ન પૂછ્યો હતો. તે જ પુરાતન કથા હવે હું તને કહું છું. પાંડવ કૌરવમાં સંધિ કરાવવા હું કૃષ્ણ પોતે ગયો, પણ દુર્યોધને માન્યું નહીં અને ગર્વ કરી યુદ્ધ કરવા આવ્યો. પછી દુર્દેવ પાંડવ અને કૌરવ વચ્ચે તુમુલ યુદ્ધ થયું અને આખરે દુર્યોધન આદિ શત્રુઓનો સહપરિવાર સંહાર થયો. એવી રીતે દેવયોગે પ્રાપ્ત થયેલા યુદ્ધમાંથી નિવૃત્ત થઈ યુધિષ્ઠિર રાજ્યગાદી પર બેઠા. ત્યાર પછી સગા સંબંધી ગુરુ બ્રાહ્મણ વગેરેને પોતે માર્યા એમ દેહમાં કરતાપણાનું અભિમાન આણવાથી તેમના ચિત્તમાં અનુતાપ થયો. તેનું સમાધાન કરવા ભીષ્મ પાસે જઈ રાજધર્મ, દાન ધર્મ, આપધર્મ અને મોક્ષ ધર્મનું નિરૂપણ કરવા તેમને વિનંતી કરી. જ્ઞાન, વિજ્ઞાન, વૈરાગ્ય અને શ્રદ્ધાયુક્ત ભક્તિનું ભીષ્મે પ્રતિપાદન કર્યું. તે હું તને કહું છું, આ અતિ ઉત્તમ મોક્ષ ધર્મ સંહારનો ભ્રમ દૂર કરે છે. ભીષ્મને દેવરાત કહેવામાં આવે છે. એવા ભીષ્મ પિતામહ પરમાત્મામાં ચિત્ત રાખી સરપંજર પર સૂતા હતા તે વખતે જેમાં જ્ઞાન મુખ્ય છે તેવા ધર્મનું તેમણે વિવેચન કર્યું હતું. પ્રકૃતિ, પુરુષ, મહતત્વ, પાંચ તન માત્ર, સૂક્ષ્મ, ભૂત અને અહંકાર મળી નવ તત્વ અને અગિયાર ઇન્દ્રિય, પંચમહાભૂત અને ત્રણ ગુણ મળી એકંદર 28 તત્વ સર્વ ભૂત પ્રાણીમાં અને હિરણ્ય ગર્ભ આદિ સ્થાવરમાં સમાન છે. તેમજ સર્વના નામ તથા રૂપને પ્રકાશિત કરનાર ચૈતન્ય જીવરૂપે સર્વમાં સમાન છે. ખાબોચિયામાં, કૂવામાં કે સમુદ્રમાં ચંદ્રનું પ્રતિબિંબ સમાન જ દેખાય છે. તેવી રીતે સર્વાંગા ચૈતન્યની એકાત્મા જોવી તે જ શુદ્ધ સર્વાંગમાં ચૈતન્યની એકાત્મા જોવી તે જ શુદ્ધ જ્ઞાન છે. હવે વિજ્ઞાનના લક્ષણ શુદ્ધ સત્વગુણ અંતઃકરણમાં વર્તતા શાસ્ત્ર કે ધ્યાનના બળથી ઈશ્વરત્વ સાથે અભેદભાવે મળવું તે વિજ્ઞાન છે. જ્ઞાનેશ્વર ઘટમાં અંદર બહાર સર્વત્ર આકાશમાં વ્યાપી રહ્યું છે તેમ સકર પ્રપંચમાં ચિદભાસને વ્યાપ્ત જાણવું તે શુદ્ધ જ્ઞાન છે. અને તે જ્ઞાન જ્ઞેય જે પરમાત્મા તેની પ્રાપ્તિમાં કારણ છે. જ્ઞાનથી જે ગમ્ય છે તે જ્ઞેય છે. જ્ઞેયની પ્રાપ્તિ થતાં જ્ઞાન વૃત્તિ પણ લય પામે છે. અને જેમ મીઠું પાણીમાં પડ્યું કે મીઠાનું સ્વરૂપ રહેતું નથી તેમ આત્મ સ્વરૂપમાં જ્ઞાનની એકતારૂપ થતાં સાધક ને બાધક, વ્યાપ્ય ને વ્યાપ્ત વગેરે દ્વૈત ભાવ રહેતો નથી. સૂર્યનો ઉદય થતાં જ ચંદ્ર જેમ લુપ્ત થાય છે એમ જ્ઞેય પ્રગટ થતાં જ આખું જગત જ્ઞાન સંપત્તિ સહિત લુપ્ત થઈ જાય છે. જ્યાં સુધી જ્ઞેયની અપરોક્ષ પ્રાપ્તિ કે વિજ્ઞાન થયું નથી ત્યાં સુધી જગત આત્માથી જુદું પ્રતીત થાય છે અને ત્યાં સુધી શબ્દ જ્ઞાન આવશ્યક રહે છે. ખરું જોતા શબ્દ જ્ઞાન પણ ત્રિગુણાત્મક છે. જે નિર્ગુણ વસ્તુ છે તે નિત્ય છે. ત્રિગુણાત્મક સર્વ વસ્તુ નાશવંત છે. રજોગુણથી ઉત્પન્ન છે, સત્વથી સ્થિતિ છે અને તમોગુણથી નાશ છે. એવી રીતે ગુણને સ્વાભાવિક પ્રવૃત્તિ છે. આ ગુણ જેના આશ્રયથી પોતાની પ્રવૃત્તિ કરે છે તે ત્રિગુણાતીત, અલિપ્ત અને અવિનાશી છે. ગુણના આદિ, મધ્ય અને અંતમાં જે અવિનાશીપણે હોય છે તે સત્ય વસ્તુ એટલે બ્રહ્મા છે. તે સત્ય વસ્તુને આધારે જગતની સ્થિતિ છે. જગતની અંદર તથા બહાર તે જ વસ્તુ છે. જગત ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે પણ તે આત્મવસ્તુ જેમની તેમ જ હોય છે, ઘટ તથા મઢ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, પણ તેની અંદર તથા બહારનું આકાશ જેમનો તેમ રહે છે, તેમ બ્રહ્માંડનો લય તથા ઉત્પત્તિ થાય છે, પણ તત્વ જેમનો તેમ જ રહે છે. અલંકાર ઘડાયા પૂર્વે, અલંકાર ઘડાયા પછી અને અલંકાર ભાંગી નાખ્યા પછી પણ સુવર્ણમાં કાંઈ ફેરફાર થતો નથી, તેમ ચરાચરને વ્યાપ્ત કરી અખંડ વસ્તુ જે રહી છે તેમાં કોઈ વિકાર, તેમાં કંઈ વિકાર થતો નથી. અને સંસાર મિથ્યા છે તેમાં ચાર પ્રમાણ છે. તે વસ્તુ એક અદ્વિતીય બ્રહ્મા છે, બીજું કંઈ જ નથી એમ શ્રુતિ કહે છે. તે પ્રથમ પ્રમાણ છે. નેહના નાસ્તિ કિંચન એકમેવા વાદ્રિત્યમ બ્રહ્મા ઇત્યાદિ શ્રુતિના પ્રમાણો છે. દેહાદિ નશ્વર હોવાથી સંસાર ક્ષણિક પ્રત્યક્ષ જણાય છે, તે બીજું પ્રમાણ છે. માર્કંડ અને ભૂસંડીએ સંસારની રાખ પ્રલય સમયે પ્રત્યક્ષ જોઈ છે, એ જે ઐતિહાસિક પ્રમાણ તે ત્રીજું છે. દોરડી સત્ય વસ્તુ છે અને ભ્રમથી કાષ્ટ સર્પ મોતીની મારા કે જળની ધારા જેવી જણાય છે. સર્પ વગેરેનો ભ્રમ જતા દોરડું દોરડાપણે જણાય છે, તેમ એક જ ચિદધન વસ્તુ સર્વત્ર વ્યાપક છે, તેમાં ભ્રમથી સગુણ કે શૂન્યનું પ્રતિપાદન થાય છે અને કર્મ ધર્માચરણ વગેરે મિથ્યા પ્રવૃત્તિરૂપ પ્રપંચનું જ્ઞાન છે એમ અનુમાન કરવું એ ચોથું પ્રમાણ છે. ચારે પ્રમાણથી સંસારનું મિથ્યાપણું સિદ્ધ છે, તેથી તેમાં વિષયની આસક્તિ છોડી વિરક્તિ ધારણ કરવી, વિષયોનું ચિંતન મિથ્યા હોય આલોક અને પરલોકમાં પણ અશુભ જ છે. કર્મના સાધનથી જે સર્વાગતિની પ્રાપ્ત થાય છે તે સ્વર્ગ, કર્મના સાધનથી જે સ્વર્ગ આદિની પ્રાપ્તિ થાય છે તે સ્વર્ગ આદિ પણ નશ્વર છે. જેવી રીતે અહીંના ભોગ નશ્વર છે, તેવા જ નશ્વર વિષયુક્ત અન્નના જેવા સ્વર્ગ આદિ ભોગ છે. બંનેમાં અપવિત્રપણું સરખું જ છે. એ અન્ન ખાતી વખતે મીઠું લાગે પણ પરિણામે મૃત્યુ આણે, તેવી રીતે સ્વર્ગે ગયેલા લોકનું આખરે અધઃપતન થાય છે. શ્વાન કારો કે સફેદ હોય છતાં શ્વાન જ છે, તેથી તેની પણ ઈચ્છા છોડી વિરક્તિ ધારણ કરવી. હે પુણ્યમૂર્તિ ઉદ્ધવ, પૂર્વે ભક્તિનો મોટો મહિમા મેં તને કહ્યો છે અને તે ભક્તિ તને ઘણી પ્રિય છે. જેને મારી ભક્તિમાં પ્રેમ છે તે મને ઘણો પ્રિય છે, તેથી તને ફરીથી તેના લક્ષણ કહું છું. શ્રદ્ધાયુક્ત થઈ મારી અમૃતરૂપ કથાનું શ્રવણ કરવું ઇત્યાદિ, જે શ્રેષ્ઠ દેવ અમૃતનું પાન કરી જે અમર થયા છે તે મરશે, પણ કથામૃત સેવનાર કરિકારને જીતી અમર થશે. મારું કથામૃત પીવાથી અને મારા ગુણાનુવાદ ગાવાથી મારા ભાવથી રંગાઈ ઉન્મત્ત થાય છે, તે મૃત્યુને મારે છે. મારો ભક્ત અદ્વૈત ભાવે મારું નામ સ્મરણ કરવાથી તથા કીર્તન ગાવાથી સ્વ આનંદથી પરમ આનંદમાં ડૂબે છે. મારા ભજનથી મહાપાપ ભસ્મ થાય છે, પ્રાયશ્ચિત દૂર ભાગે છે, તીર્થો પાપડા દિન બને છે, જપ તપનો સંકટ દૂર થાય છે અને કીર્તનનો ઘોષ સાંભળી યમલોકના વ્યવહારો બંધ પડે છે અને દેવ વૈકુંઠમાંથી દોડી સામા આવે છે. મારો ભક્ત સપ્રેમ કીર્તન કરે છે, તેવી જ રીતે
પુષ્પ આદિ સામગ્રીથી મારું પૂજન કરે છે અથવા મારી સ્તુતિ કે સ્તવન કરે છે, મારો ભક્ત અર્ધ ક્ષણ પણ વ્યર્થ જવા
દેતો નથી. ભક્ત પૂજા વિધિમાં પોતાની ઇન્દ્રિયો રોકે છે, હરિના કીર્તનમાં વાચા નિયુક્ત છે, નિયુક્ત કરે છે. ભક્ત પૂજા વિધિમાં પોતાની ઇન્દ્રિયો રોકે છે, હરિના કીર્તનમાં વાચા નિયુક્ત કરે છે, ધ્યાનમાં હૃદય જોડે છે અને આઠે અંગ દંડવત પ્રણામ કરવામાં યોજે છે. એવી રીતે અતિ આદર અને પ્રેમથી મારો ભક્ત સબ્રહ્મા મને વહેંચાય છે. મારા ભક્તને ઘેર જ્યારે મારો બીજો ભક્ત જાય છે ત્યારે તેને દિવાળીના દિવસ જેવો આનંદ ઉભરાય છે. તીર્થ ત્યાં દોડે છે, સંતાદિ તેની પૂજા માટે ઉત્સુક થાય છે અને હું પણ મને ભૂલી ત્યાં જાઉં છું. પ્રતિમા મારી જળ મૂર્તિ છે, ભક્ત મારી ચેતન મૂર્તિ છે. ભક્તની પૂજાથી મને ઘણો સંતોષ થાય છે. ભક્તને જેવો ભાવ મારામાં છે તેવો ભાવ સર્વ પ્રાણી માત્રમાં છે. ભૂતના આધાર ભિન્ન ભિન્ન છે, છતાં આત્મા તો તેના મૂળ સ્વરૂપમાં નિશ્ચલ જ રહે છે. અગ્નિના અંગારા દીર્ઘ વક્ર કિંવા વર્તુલાકાર ઇત્યાદિ જુદા જુદા આકારના દેખાય છે, છતાં અગ્નિનું રૂપ તો એક જ હોય છે, તેમ આ સર્વે ભિન્ન ભિન્ન ભૂતો ભદ્રૂપ જ છે. ભીતર ભીંત પરના ચિત્રમાં અનેક આકૃતિઓ દેખાય છે, પરંતુ ખરું જોતા ભીંત તો એક જ હોય છે, તેમ હું એક જ પરમાત્મા સર્વભૂતોમાં છું એ નિશ્ચિત જાણ માટે અહંકાર છોડી પ્રાણી માત્રમાં મારો ભાવ રાખવો તે જ મારું શ્રેષ્ઠ પૂજન છે. હે ઉદ્ધવ, મારો ભક્ત બજારમાં બેસી લૌકિક વાર્તા કરતાં પણ મારા જ ગુણ ગાય છે. તે જે ક્રિયા કરે છે તે મને અર્પે છે, તે સર્વ ઇન્દ્રિય મારામાં જ ગૂંથાયેલી રાખે છે. મનમાં જે જે પ્રિય છે તે સર્વ મને અર્પણ કરે છે, મન પણ મને અર્પે છે. છત્ર ચામર ઘોડા ધન ધાન્ય વગેરે સર્વ મારી પ્રસન્નતા માટે પરમાર્થમાં તે વાપરે છે. મારું આત્મસુખ પ્રાપ્ત કરવા દ્રવ્યદાર આદિ પણ તે જ તજે છે. મને પ્રાપ્ત કરવા કડક વૈરાગ્ય આવશ્યક છે. પ્રેમથી મારું ભજન કરનારને જગતનું સુખ યાદ આવતું નથી, તેમજ સ્માર્ત શ્રૌત કર્મ અગ્નિહોત્રાદિ યાગ વ્રત નિયમ જપ તપ દાન વગેરે પણ મારી પ્રસન્નતા માટે મને ઉદ્દેશીને કરે છે. વિશ્વાત્મા અને વિશ્વમુખી મને સંતુષ્ટ કરવા તે દિનને અન્નદાન આપે છે. મારા ભજન સુખમાં તે ભોગ વિસરી જાય છે. હૃદયમાં હું સ્થિત છું ત્યાં મારું આહ્વાન કરી તે ભોજન કરે છે. ભોજન કરતાં કોરીએ કોરીએ તે મારું સ્મરણ કરે છે, તેથી તે અન્ન સહજ બ્રહ્મા અર્પણ થાય છે. આવી રીતે મારા ભક્તો પોતાના સર્વે કર્મો મદર્પણ કરે છે. લોખંડનું પતરું ઘસવાથી દર્પણ જેવું નિર્મળ થાય છે, તેવી જ રીતે સર્વ કર્મ મને અર્પણ કરવાથી મન શુદ્ધ થાય છે. સરિતામાં પૂર ચડવાથી તે વેગથી સમુદ્રને જઈ મળે છે, તેમ નિર્મળ મન થતાં મારી પ્રાપ્તિ થાય છે. મન મદરૂપ થતાં આર્ત જિજ્ઞાસુ અને અર્થાતીપણું લય પામે છે. અહંકાર નિશેષ ગરી જાય છે અને સર્વભૂત મદરૂપ દેખાય છે. મારા સ્વરૂપની સહજ સ્થિતિની પ્રાપ્તિ તે મારી મુખ્ય ભક્તિ છે. આવી ભક્તિને લીધે જ બ્રહ્મદેવ શંકર સંતાદિ મારા ભક્ત કહેવાય છે. એક મારી પ્રાપ્તિથી તેને સર્વ પ્રાપ્તિની ઈચ્છા છૂટે છે. રોગ નિવારણ માટે મારી ઈચ્છા કરનાર આર્ત છે, પણ પરમાર્થ વિષયમાં ભરતી આગમાં ભગવત પ્રાપ્તિ માટે ભૂસકો મારે તે આર્ત છે. મારું સત્ય સ્વરૂપ જાણવાની ઈચ્છા તે જિજ્ઞાસા છે. વેદશાસ્ત્રનો અર્થ જાણવાની ઈચ્છા તે લૌકિક જિજ્ઞાસા છે, અને બ્રહ્મ પ્રાપ્તિની ઈચ્છા તે શુદ્ધ જિજ્ઞાસા છે, અને દ્રવ્યની ઈચ્છા તે પરમાર્થમાં વાપરવામાં અર્થાર્થી છે. મને જ સર્વ અર્થથી વધુ જાણે છે, અને જે અર્થ પ્રાપ્ત થાય તે પરમાર્થમાં ખર્ચે તેવા અર્થાર્થીને મારી પ્રાપ્તિ છે. આર્થ જિજ્ઞાસુ અને અર્થાર્થીના ચિત્તમાં પણ સહજ ભક્તિ પ્રકાશે છે. તેને લીધે ચાર પ્રકારના ભક્ત કહેવાય છે, પણ તે મિથ્યા કલ્પના છે. મારી શુદ્ધ ભક્તિ એક જ છે. મારી ભક્તિથી જેનો સર્વ વેપાર મદાકાર થયો છે તે આત્મનિવેદન રૂપ ઉત્તમ ભક્તિ છે. એવો ભક્ત જે દિશામાં જુએ છે તે દિશારૂપ હું થઈ રહું છું. જ્યાં તે ચાલે છે તે પૃથ્વીરૂપ હું થાઉં છું. તેના ભોજન માટે હું ષડરસરૂપ થાઉં છું. તેની તૃષા છીપાવવા હું પાણીરૂપ થાઉં છું. સમદમ તેની આજ્ઞામાં વર્તે છે. વિવેક અને રિદ્ધિ સિદ્ધિ તેની દાસી થઈ રહે છે. પગલે પગલે શાંતિ તેના ઓવારણા લે છે. ચારે મુક્તિ તેને ત્યાં પાણી ભરે છે. હું તેનો દેહ છું અને તે મારો આત્મા છે. ભક્તિમાં હું દેવ અને તે ભક્ત છે. બાકી હું તેની અંદર અને તે મારી અંદર એમ અમે એકરૂપે નિરંતર છીએ. પોતાનું અંતઃકરણ મને અર્પણ કરવાથી મારી ભક્તિ ઉલ્લાસથી વધે છે. એ મેં અગાઉ કહ્યું છે જ. હવે મારા સ્વરૂપમાં મન અર્પણ કરવાની સહેલી યુક્તિ તને કહું છું. શ્રદ્ધા પ્રેમ અને નિષ્કામ ભાવે મારું નામ સ્મરણ કરવાથી ભક્તના પાપ ધોવાય છે. જો સકામ નામ સ્મરણ કરવામાં આવે તો કામના પૂર્ણ થાય છે. નિષ્કામ ભજન જ પાપ દૂર કરે છે. પાપ ધોવાતા રજ અને તમ લય પામે છે અને સત્વગુણ વૃદ્ધિ પામે છે. ધર્મમાં નિષ્ઠા આવે છે. વિષય જીતાય છે. વૈરાગ્ય દઢ થાય છે. વિવેક વધે છે. મારા સ્વરૂપનો અનુસંધાન વધુ ને વધુ રહે છે. શાંતિ તથા સમાધાન આવે છે અને મન મદરૂપ થાય છે. ત્યારે મને મન અર્પણ થાય. મન અર્પણ થયું કે મારી ભક્તિ સિદ્ધ થાય. મારા પૂર્ણ ભક્તને અષ્ટ સિદ્ધિ સહજ પ્રાપ્ત થાય છે. તે સિદ્ધિ તરફ જે જોતો પણ નથી, કારણ તેને કંઈ દુર્લભ નથી. મારી ભક્તિ કરતાં જે વિષયમાં ડૂબે છે તે મોટા અનર્થનો ભોગ થાય છે. જેને વેદશાસ્ત્રમાં શ્રદ્ધા નથી તે તેને ખરા માનતો નથી, અને જે પરમાર્થને સત્ય માનતો નથી તે ગૃહદાર આદિમાં અત્યંત આસક્ત થઈ વિષયમાં લુપ્ત થાય છે. તેથી રજોગુણનું ભાર અત્યંત વધે છે અને ચિત્ત અંધ થાય છે. વિષય ભોગની જેની પાસે ગહન યુક્તિ છે તેને તે જ્ઞાની માને છે. સજ્જનનો છર કરનારને પંડિત માને છે. જેની પાસે સંસારનો મોટો વિસ્તાર છે તેને ભાગ્યશાળી માને છે. જુદા જુદા ભોગ ભોગવવામાં શરીરનો વ્યય કરનારને તે સુકૃત કરનાર માને છે, પરમાર્થની કાળજી કરનારને તે દુઃખી માને છે, દાંભિકને તે પવિત્ર માને છે અને સ્ત્રી શુદ્ર વગેરેને મંત્ર આપે સ્ત્રી શુદ્ર વગેરેને મંત્ર આપે તેને તે જ્ઞાની માને છે, વૈરાગ્યમાં જે દઢ છે તેને તે ભાગ્યહીન માને છે, વૈરાગ્યમાં જે દઢ છે તેને તે ભાગ્યહીન માને છે, વિષય ભોગવનારને તે રાજયોગી માને છે, જેને દ્રવ્યની અભિલાષા છે અને જે મૂર્ખને દ્રવ્ય આપે છે તેને તે વિવેકી અને ધર્માત્મા માને છે, તે ઘણા ધનવાન અને સન્માન યોગ્ય પવિત્ર અને જ્ઞાની માને છે, આવું વિપરીત જ્ઞાન થવા માંડે છે, પોતે જ પોતાનો સર્વાત્મા છે એ ભૂલી જઈ અજ્ઞજીવ પોતાનો અધર્મી અકર્મી અને દુર્બળ માને છે, એવાના ચિત્તમાં કદી પણ મારી ભક્તિનો ઉદય થતો નથી, પરમાત્માની પ્રાપ્તિમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ ચાર આવશ્યક છે. હે ઉદ્ધવ, હું તને મારું પરમ ગુઢ રહસ્ય કહું છું તે સાંભળ. મારી સપ્રેમ ભક્તિ તે ઉત્તમ ધર્મ છે. જીવ અને પરમાત્માની એકાત્માનો બોધ તે જ્ઞાન છે. ધન ધાન્ય અને રત્નના ઢગલાને તેમજ ઉર્વશી જેવી સ્ત્રીને તૃણતુલ્ય જોવા તે વૈરાગ્ય છે. મારી સાથે મદરૂપ થવું તે શ્રેષ્ઠ ભક્તિ છે. ભગવત પદથી સંપન્ન છે તે ઐશ્વર્ય સંપન્ન છે. અષ્ટ સિદ્ધિ તેવા ભક્તની સેવા કરે છે અને હું પણ લક્ષ્મી સહ તેવા ભક્તની ભક્તિ કરું છું. ઐશ્વર્યનું મુખ્ય લક્ષણ એ છે કે પોતે ભગવાનની યોગ્યતાએ પહોંચીને ઐશ્વર્યવાન થવું. ભક્તિના આ ચાર સાધન મારા ગુપ્ત ભંડારની કૂંચી છે, તેનાથી તે ભંડાર ઉગાડીને સ્વ આનંદ ભોગવ. ઉદ્ધવ કહે છે, અહંકારરૂપ શત્રુનો નાશ કરનાર શ્રીપતિ યમ નિયમ કેટલા પ્રકારના છે, સમ અને દમ કોને કહે છે, તેમજ તિતિક્ષા અને ધૃતિના શું લક્ષણ છે, દાન અને તપ કયું છે, શૌર્ય શું છે, સત્ય કોને કહે છે, ઋતુનું યથાર્થ સ્વરૂપ શું, તેમજ ત્યાગ ઇષ્ટ દ્રવ્ય યજ્ઞ અને દક્ષિણા કોને કહેવાય, પુરુષમાં બર કયું, દયા કઈ, સ્થિતિને કહે પુરુષમાં બર કયું, દયા કઈ સ્થિતિને કહે, દયા કઈ સ્થિતિને કહે, હે કૃપામૂર્તિ લાભ કયો, વિદ્યા કઈ, લજ્જા કઈ, ઉત્કૃષ્ટ લક્ષ્મી કઈ, સુખ કોને કહેવું તથા દુઃખનું સ્વરૂપ શું, એ કૃપા કરી સમજાવશો. પંડિતના લક્ષણ કયા, મૂર્ખના લક્ષણ સા, સન્માર્ગ તથા કુમાર્ગ કયા, સ્વર્ગ તથા નર્ક કેમ ઓળખવા, બંધુ કોને કહેવા, મારું ઘર કયું, સંપત્તિવાન કોને કહેવો, દરિદ્રી કોને કેમ ઓળખવો, કૃપણ કોણ, ઈશ્વરનું સ્વરૂપ શું, આ પ્રશ્નનો વિસ્તારપૂર્વક ઉત્તર આપો. આ સર્વનો પારમાર્થિક અર્થ કહો. લોક એનો વિપરીત અર્થ કરે છે. લૌકિક અર્થથી જુદા અર્થને લોક વિપરીત કહે છે. તેથી આપ તે સર્વના લક્ષણ પરમાર્થ દ્રષ્ટિએ કહો. આપ જ્ઞાન સંપન્નના પણ સ્વામી છો, તેથી મેં આ પ્રશ્નો કર્યા છે. ઉદ્ધવની પ્રાર્થનાથી નારાયણ પ્રભુ પરમાર્થરૂપ પ્રશ્નોના ક્રમશઃ જવાબ આપે છે. પહેલા શ્લોકમાં યમના 12 લક્ષણો છે. શ્રી કૃષ્ણ યમ નિયમના ઉત્તર ટૂંકમાં આપે છે. શ્રી ભગવાન કહે છે, કાયા વાચા તથા મનથી કોઈને પણ પીડા ન કરવી તે અહિંસા છે. યથાર્થ બોલવું તે સત્ય છે. ચોરી ન કરવી તેમજ પરદ્રવ્યની મનમાં અભિલાષા પણ ન રાખવી તે અસ્તય છે. દેહ તથા ઘરમાં આશક્તિ રહિત થઈ યાત્રાળુની માફક રહેવું તે અસંગત્વ છે. નિંદ કર્મ ન કરવું તે લજ્જા છે. દેહની આજીવિકા દેવ આધીન છે એમ નિશ્ચય રાખી અન્ન વસ્ત્રનો સંગ્રહ ન કરવો તેમજ સ્વર્ગના ભોગ નાશવંત છે એમ માની તે ભોગની ઈચ્છા રાખી જે પુણ્ય સંગ્રહ કરતો નથી તે પુણ્યનો ક્ષય થાય એવી વસ્તુનો મારો ભક્ત સંગ્રહ કરતો નથી તે અસંચય છે. સર્વત્ર બ્રહ્મ ભાવ તે આસ્તિકય છે. શાસ્ત્ર પ્રમાણે આશ્રમમાં જે નિયમો છે તેનું કડક આચરણ કરવું તે બ્રહ્મચર્ય છે. વેદ અધ્યયન કે હરિસ્મરણ સિવાય મિથ્યા ન બોલવું તે મૌન છે. આત્મામાં સ્વધર્મમાં કે સંત સમાગમમાં વૃત્તિ સ્થિર કરવી તે સ્થૈર્ય છે. પ્રારબ્ધ અનુસાર દેહને કોઈ મારે છે કે વંદે છે એમ વિવેક રાખી ચિત્તમાં ક્ષોભ ન થવા દેવો તે ક્ષમા છે. સર્વત્ર એક આત્માને જોવાથી ભય રહેતો નથી તે અભય છે. પારકાપણાનો ભાવ નષ્ટ થતા ભય તો આખી સૃષ્ટિમાં ક્યાંય ઓસડ માટે મળવો પણ શક્ય નથી. હે ઉદ્ધવ, આ 12 યમ છે. હવે નિયમમાં લક્ષણો સાંભળ. વિવેકથી અંતર પવિત્ર કરવું અને બહારથી વેદની આજ્ઞા પ્રમાણે પવિત્ર થવું તે શૌચ છે. પોતપોતાના અધિકાર પ્રમાણે મંત્રનો જપ કરવો તે જપ છે. વેદ ઘોષ કરવો તે બ્રાહ્મણોનો જપ છે. ઓમકારનો જપ તે સંન્યાસીનો જપ છે. બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ 3 વર્ણ દ્વિજ છે. તેમણે વેદશાસ્ત્રનો જપ કરવો. નામ સ્મરણ તો સર્વનો જ જપ છે. હૃદયમાં શ્રીહરિનું સદા ચિંતન કરવું તે તપ છે. શરીરના શોષણરૂપ તપ મૂર્ખ માટે છે. પંચમહાયજ્ઞ અને અગ્નિહોત્ર કરવા તે હોમ છે. ભજનમાં અને ધર્મમાં પ્રીતિ તે શ્રદ્ધા છે. અતિથિના ચરણ પર મસ્તક મૂકી નમન કરવું અને નમ્ર વચનથી તેને સંતોષ આપવો તથા યથાશક્તિ દિનને અર્થ અર્પણ કરવા તે આતિથ્ય છે. 1604 યુક્ત અતિ આદરથી શ્રીહરિનું અને બ્રાહ્મણનું પૂજન કરવું તે અર્ચન છે. પગલે પગલે મારું નામ સ્મરણ કરવું અને નિષ્કામ ભાવે અંતઃકરણ શુદ્ધ કરવા યાત્રા કરવી તે તીર્થાઘટન છે. ચંદ્રના કિરણનો સ્પર્શ થતાં જ સુખ થાય છે તથા પર્વત જેમ બીજા માટે ખનિજ પદાર્થ તથા વનસ્પતિનો ભાર સહન કરે છે તેમ જેના આચરણથી સર્વેને સુખ ઉપજે છે તે ઉપકાર છે. અદ્રષ્ટ પ્રમાણે જે પ્રાપ્ત થાય તેમાં સંતોષ માનવો તે તૃષ્ટિ છે. કાયા વાચા તથા મનથી અને ધનથી ગુરુને શરણે જવું તે આચાર્યની સેવા છે. આમ 2 પ્રકારના શુદ્ધિના ગુણ અને જપ આદિ 10 ગુણ મળી આ 12 નિયમો શ્રીકૃષ્ણએ સ્વમુખે જણાવ્યા. જે આ 12 યમ અને 12 નિયમનો કામનાથી પાલન કરે છે તેની સફર કામના કામઘેનુની જેમ પૂર્ણ થાય છે અને નિષ્કામ ભાવે એનું પાલન કરે છે તેને મારી પ્રાપ્તિ સુગમ થાય છે. હવે જેનાથી બ્રહ્મજ્ઞાન હસ્તગત થાય છે તેનું નિરૂપણ કરું છું. હે ઉદ્ધવ, તે સાવધાન ચિત્તે સાંભળ. અસાર વસ્તુનો ત્યાગ કરી મનની સકળ વૃત્તિ વિવેકમાં સ્થિત કરી તે વૃત્તિની સ્થિતિ સાથે સાગરમાં મીઠું મળે એમ બુદ્ધિ પરમાત્મામાં મેળવી પરમાત્મા રૂપ થઈ રહેવું તે આત્મનિશ્રયમાં બુદ્ધિની જ્ઞાનમય પૂર્ણતા છે. બુદ્ધિને શાંત સ્વરૂપ પ્રાપ્ત થવું તે જ સમ છે. સમને સહાય કરે એવી રીતે ઇન્દ્રિયને નિયમમાં રાખવી, અયોગ્ય સુખ ભોગ તેને આપવો નહીં અને વૈરાગ્યથી તેને તાબે રાખવી તે દમ છે. શત્રુનો નિગ્રહ તે દમ નથી. આકાશ અંધારા અને પ્રકાશને સંપણે અંગીકાર કરે અને સુખ દુઃખમાં વિકાર ન પામે એ તિતિક્ષા છે. સોનાની ગોફણ વાગે ત્યારે દુઃખ થાય પણ તે સોનું છે એમ જાણતા જ દુઃખ જય સુખ થાય છે એમ દ્રંદને મદરૂપ ઓળખવાથી દ્રંદ ચિદ્રૂપ થાય છે એટલે તિતિક્ષા સહજ સિદ્ધ થાય છે. દેહમાં અહંતા છોડવી, સ્વપ્નમાંના દારિદ્ર્ય અને શ્રીમંતાઈ એ બંને જેમ જાગૃતિમાં મિથ્યા છે તે પ્રમાણે જ પોતે સુખ દુઃખથી ભિન્ન છીએ એમ સમજવું તે ખરી તિતિક્ષા છે. જીભને જીતવી તેમજ વિષયને જીતવા તે ધૃતિ છે. દ્રવ્ય તથા દારામાં આશક્તિ રાખનારને ધૃતિ કદી પણ પ્રાપ્ત થતી નથી. વિદ્યાચરણ એ ખરી ધૃતિ નથી. કારા સર્પને ઢીલો પકડતા પકડનારને તે ડંસે છે એટલે તેની માફક ધૃતિને દઢ સિદ્ધ કરવી. સર્વ પ્રાણી માત્રના દુઃખનું નિવારણ કરી સુખ આપવું તે મહાદાન છે. પૃથ્વીના દાનથી પણ તેની તુલના કરી શકાય નહીં. તેના જન્મ મરણના દુઃખ ટાળવાને નિજ સુખ આપવું એ અલૌકિક દાન છે. સર્વને સુખરૂપ થવું એ ઉત્તમ દાન છે. સકામ વનમાં જાય છે તો ત્યાં વિષય ચિંતન થાય છે અને તપમાં વિઘ્ન પડે છે. તેથી વાસના સમૂર ઉખેડી કામની કામ સ્થિતિ કામની કામ સ્થિતિ તે ઉપભોગમાં ઉદાસીનતાનો ત્યાગ તપ છે. અખંડ મારી સ્મૃતિ રાખવી અને મારા સ્વરૂપમાં લીન થવું એ ઉત્તમ તપ છે. રણમાં શત્રુને જીતવારૂપ શૌર્ય અહીં નથી પણ પ્રવાહરૂપે વર્તતા અનિવાર્ય જીવભાવ કે અહમભાવને જીતવો તે મહાશૌર્ય છે. હું સદાચારી છું, જ્ઞાની છું, પવિત્ર છું, બ્રાહ્મણ છું વગેરે ભાવને જીવભાવ કે અહમભાવ કહે છે. જીવના આ સ્વભાવને જીતી સ્વ આનંદે ભોગવે તે સુરવીર છે. સર્વમાં જે સમ વસ્તુ છે તેને ન જોતા ભેદભાવે જોવું તે અસત્ય છે. હે ઉદ્ધવ, સર્વને સંભાવે તે જોવા તે સત્ય છે. સત્ય હિતકર અને પ્રિય વચન બોલવું તે ઋતુ અથવા સત્ય છે. પ્રવૃત્તિની દ્રષ્ટિએ એ ખરું છે પણ જેમ ચિત્ર ભિન્ન ભિન્ન છે છતાં ભીત એક જ છે તેમ સર્વમાં બ્રહ્મભાવ થાય ત્યારે ઋતુ સિદ્ધ થાય છે. શુદ્ધ અંતઃકરણ ન હોય ત્યાં સુધી ત્યાગ તથા વૈરાગ્ય સિદ્ધ થતા નથી. અંતરમાં કર્મરૂપી મર છે તેને નિષ્કામ કર્મ કરી ધોવા એ અંતર શૌચ છે અને તે સંન્યાસ ગ્રહણની યોગ્યતા આપે છે અને સકળ સંકલ્પનો ત્યાગ એ જ ઉત્તમ સંન્યાસ છે. મોક્ષ માર્ગમાં ખરું ધન ધર્મ છે. લૌકિક દ્રવ્ય રત્નાદિ ધન ઘરમાં જ રહેશે એ ખરી હિતકર સંપત્તિ નથી. ધર્મરૂપ ધન જ સાથે આવશે. ખરા ધર્મિષ્ઠ કૃષ્ણ છે. કારણ કે સ્ત્રી પુત્રાદિને મળતી વખતે પણ કંઈ ધર્મરૂપ સાધન આપી શકતો નથી. લૌકિક ધન ધર્મમાં ખર્ચી નારાયણને ખજાનચી બનાવે છે અને જે વખતે જે જોઈએ તે હું પૂરું પાડું છું. તેથી ધર્મ જ ઈષ્ટ ધન છે. અગ્નિ મારું મુખ છે અને હું જ યજ્ઞનો ભોગતા છું. મારું સ્વરૂપ બ્રાહ્મણ છે. મારી દીક્ષા લીધી છે તે દીક્ષિત છે. તે ભક્તિભાવથી મારો યજ્ઞ કરી મારું મુખ પામે છે. અધર્મથી દ્રવ્ય મેળવી દંભથી જે યજ્ઞ થાય છે અને તેમાં વળી જ્યાં પશુનો ઘાત થાય છે ત્યાં નરકની પ્રાપ્તિ થાય છે. સર્વ પ્રાણી માત્રના મુખમાં જે કંઈ અર્પણ કરાય છે તે યજ્ઞ પુરુષને પહોંચે છે. મદભાવે જે દીક્ષિત થયો છે સર્વ મારું છે. તેથી સર્વના મુખ વિશ્વમુખમાં જે અર્પણ કરવું તે જેનું યજન છે તે જેનું યજન છે તેનો યજ્ઞ હું નારાયણ છું. તે દીક્ષિતને દક્ષિણામાં અમૂલ્ય જ્ઞાન મળે છે. તે યાજ્ઞિકના હાથમાં આવતા જ તેને મહાસુખ થાય છે. જ્ઞાનરૂપ દક્ષિણા અમૂલ્ય છે. પ્રાણને મન આધીન છે તેથી પ્રાણને જીતવો તે પ્રાણાયામનું બળ છે. પ્રાણને ન જીતતા હાથીને પગથી ઉચકવો અને એક ઘાએ સિંહના ચૂરા કરવા તે બળ નથી. અને પ્રાણને આધીન જીવ અને મન હોય છે. તે પ્રાણનું દમન કરીને સ્વાધીન રાખવા એને અતિબળ કહેવામાં આવે છે. પ્રાણાયામ કરનાર આવું બળ પ્રાપ્ત કરે છે. ઉદ્ધવને દયા વિશે પ્રશ્ન પૂછ્યો હતો પણ દયા કોને કહેવી તેનો ઉત્તર ના આપતા શ્રીકૃષ્ણ ભાગ્યનું નિરૂપણ કરે છે. કારણ કે ભાગ્ય વિના દયા વ્યર્થ છે. જ્ઞાન, વૈરાગ્ય, લક્ષ્મી, ઉદારતા, ઐશ્વર્ય અને યશ એ મહાભાગ્યરૂપ સદગુણ મારામાં છે. તેથી જેને મારી પ્રાપ્તિ છે તે ભાગ્યશાળી છે. તે જ દરિદ્રીનું દુઃખ દૂર કરી શકે છે. તેથી તે જ દીન દયાળુ છે. દયાના પેટમાં ભાગ્ય છે. જેનામાં ભૂત દયા છે તે કદી ભાગ્યહીન નહીં થાય. મારી ઉત્તમ ભક્તિ તે લાભ છે. ધન આદિની પ્રાપ્તિરૂપ લાભ નરકમાં પાડનાર છે. દઢ દેહવાસના અવિદ્યા છે તે શુદ્ધને જીવ બનાવે છે અને અભેદ અને અભેદમાં ભેદ પાડે છે. જે અવિદ્યાને ટારે છે તે વિદ્યા છે. અભેદ ભાવે જેથી ચિદાનંદની પ્રાપ્તિ થાય તે વિદ્યા છે. બાકીની 14 વિદ્યા અવિદ્યા છે. નિંદ કર્મ કરવામાં લાજ રાખવી તે લજ્જા છે. અંગ ઢાંકવું એ લાજ નથી. જીવ જાય છતાં નિંદ અકર્મ ન કરવું તે લજ્જા છે. સકર સામ્રાજ્યનો વૈભવ મળે કે 14 ભુવનના વિલાસ મળે છતાં તે તરફ જુએ નહીં એવી નિરપેક્ષતા તે જ ખરી લક્ષ્મી છે. સકર સામ્રાજ્યનો વૈભવ મળે કે 14 ભુવનના વિલાસ મળે છતાં તે તરફ જુએ નહીં એવી નિરપેક્ષતા તે જ ખરી લક્ષ્મી છે. તે જેની પાસે છે તેને હું નમું છું. લક્ષ્મીની જેને નિરપેક્ષતા છે તેનામાં હું સદા વસું છું. તે જ મને પ્રિય છે. સુખ અને દુઃખ બંનેને ગરી સ્વ આનંદ તે જ ભોગવે છે. તેનું જ નામ સુખ છે. તેને ઇન્દ્રિય અને વિષયની ગરજ નથી. તે બંનેની અપેક્ષા રાખ્યા સિવાય સુખ અનુભવે છે. કામની અપેક્ષા તે જ પરમ દુઃખ છે. કામની પ્રાપ્તિમાં કદી તૃપ્તિ નથી. તે દુઃખની સાથે જ જોડે છે. બંધ તથા મોક્ષને માત્ર અનુમાનથી નહીં પણ અવલૌકિકપણે જાણનાર પંડિત છે. જેને શાંતિ, સમાધાન અને બંધન મોક્ષનું યથાર્થ જ્ઞાન છે તે પંડિત છે. માત્ર શબ્દ જ્ઞાનથી પંડિત થવાતું નથી. માત્ર શબ્દજ્ઞાની પંડિત નથી. લોકોમાં વેદ ન જાણનાર મૂર્ખ કહેવાય, પણ નશ્વર દેહમાં અહમ બુદ્ધિ જેને છે તે જ ખરો મૂર્ખ છે. દેહની ઉત્પત્તિ અને વૃદ્ધિ મલિન પદાર્થથી થઈ છે. વિષ્ઠા, મૂત્ર, અસ્થિ અને ચર્મ વગેરેથી બનેલા દેહને પોતાનું સ્વરૂપ માની પ્રસન્ન થનાર મૂર્ખ છે. વેદ માર્ગ તે સાચો સન્માર્ગ છે. ગુરુમાં દોષ જોઈ આપ્ત સંબંધી પર ક્રોધ કરી માતા પિતાને ધિક્કારી સાધુ સંતનો દ્રોહ કરી ઠેક ઠેકાણે દોષ જોવો તારકાની નિંદા કરી સ્ત્રીના શબ્દ પર વિશ્વાસ રાખી ચિત્તમાં વિક્ષેપ ઉત્પન્ન કરી અધર્મનું આચરણ કરવું એ કુમાર્ગ છે. સન્માર્ગથી પડી જાય અધર્મના માર્ગે જવામાં ચિત્તમાં વિક્ષેપ થાય છે તે જ કુમાર્ગ છે. પોતાને પરબ્રહ્મ રૂપ જાણવો તે ઉત્તમ વેદ માર્ગ છે. તે ભૂલી જઈ કામનાને વશ થવું તે આડો માર્ગ છે. હે ઉદ્ધવ, હવે સ્વર્ગ શબ્દનો અર્થ સાંભળ. સત્વગુણની ઉત્પત્તિથી નિજ સુખની પ્રાપ્તિ અનુભવવી તે સ્વર્ગ છે. ઇન્દ્રલોકે ગમન એ ખરું સ્વર્ગ નથી, કારણ કે આજ સુધીમાં જેટલા દેવલોકે ગયા તે સર્વે પાછા હેઠળ આવ્યા અને જે શુદ્ધ સ્વરૂપની વૃદ્ધિ કરી તેની સાથે એકરૂપ થયા તે આત્મસુખને પ્રાપ્ત થયા. હવે તું નર્કનું સવિસ્તાર લક્ષણ સાંભળ. કામ, ક્રોધ, લોભને લીધે મહામોહ વ્યાપે છે, વિવેક ડૂબે છે અને એકલો તમોગુણ વધે છે. અરુણોદય થતાં ધુમ્મસથી સૂર્ય કે ચંદ્ર દેખાતા નથી. દિવસનું અજવાળું કે રાતનું અંધારું હોતું નથી. તેથી સર્વ ચીજ અસ્પષ્ટ દેખાય છે, તેમ કર્તવ્ય અકર્તવ્ય સમજાય નહીં એટલો તમોગુણ વધે. તેથી ચિત્તમાં સતત અશાંતિ રહે છે, તે જ મહાનરક છે. યમયાતના નરક કહેવાય છે, પણ ત્યાં પાપ ધોવાય છે. મહામોહથી પાપ વધે છે, તેથી તે મહાનરક છે. તે નરકમાંથી કાઢનાર સમર્થ સદ્ગુરુ સખા તથા બંધુ સમાન છે. જ્ઞાનરૂપી પરબ્રહ્મા તે જ ગુરુ છે. તે અજન્મા, અવ્યય, અછેદ અને અભેદ છે. એવા સદ્ગુરુની કીર્તિ સાંભળતા જ યમ અને કાર થરથર કાંપે છે અને જન્મ મરણ ટાળી સમાધાન આપે છે. મેડી, જરૂખા, મહેલ વગેરે વાસ્તવિક ગૃહ નથી. મનુષ્ય દેહ એ જ ખરો ગૃહસ્થ આશ્રમ છે. તે ગૃહમાં હું પુરુષોત્તમ નિત્ય વસું છું. તે ગૃહમાં રહી નિષ્કામ ભાવે સ્વધર્મ કરવાથી આત્મારામ પ્રસન્ન થાય છે. ઇન્દ્રાદી દેવ તે ઘરની ઈચ્છા કરે છે. દેવો પણ આ મનુષ્ય દેહની કીર્તિ વર્ણવે છે અને નહર દેહમાં જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનરૂપ ધન જેનામાં છે તે સંપન્ન છે. જ્ઞાનધનનો કલ્પાંતે પણ નાશ નથી, તે જ ખરો ધનવાન છે. નશ્વર ધન સંપન્નનું અધપતન થાય છે. હે ઉદ્ધવ, હવે દરિદ્રીનું લક્ષણ સાંભળ. ગાંઠમાં કોઈ ધન હોવા છતાં જેને સંતોષ નથી તે મહાદરિદ્રી છે. જે પેટ પૂરતું ખાતો નથી અને સદા લોભ વૃત્તિ રાખે છે તે પણ દરિદ્રી છે. જેની ગાંઠમાં કાચનો ટુકડો નથી છતાં નિરંતર સંતોષથી રહે છે તે ખરો સંપન્ન છે. રાજાના નોકરની માફક જે ઇન્દ્રિયોનો દાસ થાય છે તે કૃપણ છે. પોતાના સ્વરૂપનો વિચાર કરે તો સર્વનો પોતે રાજા છે. છતાં તે ભૂલી જઈ જે ઇન્દ્રિયોને આધીન વર્તે છે તે કૃપણ છે. ઇન્દ્રિયો મનની કિંકર છે અને મન પોતાની આજ્ઞામાં રહે એવું છે. છતાં કિંકરની કિંકર ઇન્દ્રિયોને બારણે જે ફેરા મારે છે તે અજિતેન્દ્રિય કૃપણ છે. કનક અને કામિનીમાં જેનું મન જતું નથી તે ઈશ્વર છે. એ ઉદ્ધવ, તારા સર્વ પ્રશ્નનું નિરૂપણ વિસ્તારથી અને બ્રહ્મ સંપન્ન થવાય તેમ કર્યું. સંસારમાં ગુણ તથા દોષ અગણિત છે. કોઈના ગુણ કે દોષ તાને સાંભળવા નહીં, આંખે જોવા નહીં, મનમાં લાવવા નહીં, એ જ બ્રહ્મ જ્ઞાનનું મુખ્ય લક્ષણ છે. એક પરિપૂર્ણ બ્રહ્મા ગુણદોષ નથી. ત્રિગુણોની સામ્ય અવસ્થા ન જાળવતા અવિદ્યાના ક્ષોભથી ગુણ તથા દોષ જણાય છે. જે ગુણ કે દોષ જોતો નથી પણ સર્વને બ્રહ્મ ભાવે જુએ છે તે જ બ્રહ્મ સંપન્ન છે. પારકાના દોષ જોવા તે જ મહાદોષ છે. બ્રહ્મમાં ગુણદોષ નથી. સર્વને બ્રહ્મરૂપે જોનારને તેથી ગુણદોષ ન જણાતા બ્રહ્મ જણાય છે. પૂર્ણ સૂર્યગ્રહણ થતાં દિવસે તારા દેખાય છે તેમ અવિદ્યાથી બ્રહ્મત્વ આચ્છાદિત થતાં ગુણદોષ દેખાય છે. હે ઉદ્ધવ, મેં તને આ મારું રહસ્ય પૂર્ણ રીતે સમજાવ્યું. સ્વધર્મના આચરણમાં ગુણદોષ જોવા આવશ્યક છે એમ માનવું તે ભૂલ છે. પોતાના દોષ ટાળવા સ્વધર્મનું આચરણ છે. ભાત પકવવા ખેતરના તૃણપાણ બારવા પડે છે, પણ ત્યાં જો ઊભેલો પાક જ બારીએ તો ખેડૂતને ધૂર જ પાકવી પડે. માત્ર દોષ નિવૃત્તિ થવા માટે વેદોએ ધર્મ પ્રવૃત્તિ બતાવેલી છે. દોષ જોવા અને સ્વધર્મનું આચરણ કરવું તે પોતાનું અહિત કરે છે. નટ જુદા જુદા વેશ લઈ હાવભાવ કરે છે પણ અંતરમાં તેને કંઈ વિકાર નથી. તેવી રીતે સ્વધર્મ આચરણ કરવું ગુણદોષ ન જોતા અને ધર્મની મર્યાદા ન છોડતા સ્વધર્મનું આચરણ કરવાથી કર્મનો મર ધોવાશે અને ગુણ દોષ રહિત આત્મપદની પ્રાપ્તિ થશે. દેહમાં ગુણદોષ છે, આત્મ નિત્ય વિદેહી જ છે. તેમાં ગુણદોષ નથી. ગુણદોષથી સૃષ્ટિ ભરેલી છે તે જોવાથી સાધકની પ્રાપ્તિ અને સિદ્ધિ ભાગે છે. આત્મા નિત્ય વિદેહી જ છે, તેમાં ગુણદોષ નથી. ગુણદોષથી સૃષ્ટિ ભરેલી છે તે જોવાથી સાધકની પ્રાપ્તિ અને સિદ્ધિ ભાગે છે.